તારીખ 30/9/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 475-479 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203
છેલ્લી જે વાત છે એ મુમુક્ષુની વાત છે. ઓળો તો જ્ઞાની ને હોય છે, જ્ઞાની હોય તો નિર્વિકલ્પતામાં આવી જાય, અને નિર્વિકલ્પતામાં ન આવે તો એને સ્વરૂપ લક્ષે પણ પોતાના તત્વની દ્રઢતા રહે. ને એટલે એ વાતમાં એમણે ચોખવટ કરી છે નીચે કે સાધકો તો આકરી તીવ્ર વેદના આદિ હો, કુછ ભી ન ચલે શું તો ભી ધ્રુવ તત્વ કી અધિકતા તો છૂટતી નહીં. કાંઈ ન ચાલે તો પણ ભલે ગમે એટલી વેદના હોય, વેદનામાં ખેંચાતો હોય એમ દેખાય કે જ્ઞાની છે પણ અત્યારે વેદનામાં ખેંચાઈ જાય છે, રાડો પાડતા દેખાય વેદનામાં બૂમ શું એવી વેદના હોય કે વેદનામાં રાડો પાડતા દેખાય, કુછ એનો પુરસાદ જાણે નથી ચાલતો એમ લાગે, અત્યારે ખેંચાઈ જાય છે તો પણ ધ્રુવ તત્વની અધિકતા એને નથી છૂટી. ધ્રુવ તત્વની અધિકતા નથી છૂટી, એ તો અધિકતામાં રહે જ છે. એટલે તો નારકીમાં રહી શકે છે, તો અહીંયા તો એટલી વેદના છે નહીં. સાતમી નારકીમાં પણ અધિકતા રહીએ છે પરિણતિમાં ને ઉપયોગમાં, તો અહીંયા તો રહી એમાં કાંઈ સવાલ નથી. સાધક અધિકતા તો રહે જ તે, અધિકતા ન રહે એવું ન બને, ભલે વેદનામાં તણાઈ ગયેલા દેખાતા હોય તો પણ. હા, એની મજબૂતાઈ ઘણી છે શ્રદ્ધાની શક્તિ, કેમ કે શ્રદ્ધા પોતાની અનંત શક્તિથી પરિણમી રહી છે. શ્રદ્ધા તો પૂરી થાય છે ને, અધૂરી થતી નથી. તો શ્રદ્ધા ગુણમાં અનંત શક્તિ છે, અને અનંત શક્તિથી શ્રદ્ધા આત્માને શ્રદ્ધી રહી છે, ત્યાં એને સાતમી નારકીની વેદના પણ એને હટાવી ન શકે, અથવા સાતમી નારકીની વેદનાના કાળમાં પણ એનું ઉલ્લંઘન કરીને, એ વેદનાનું ઉલ્લંઘન કરીને શુદ્ધ ઉપયોગમાં આવે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. કેમ કે સાતમી નારકીમાં તો નવું જ થાય છે, ત્યાં કાંઈ સમ્યક દર્શન લઈને કોઈ જાય નહીં. સમ્યક દર્શન લઈને ત્રીજીથી નીચે કોઈ ન જાય. હે, પહેલે મનતા સુધી ત્રીજી સુધી સાંભળ્યું છે કે ત્રીજી સુધી બહુ તો જાય તો જાય ત્યાં સુધી, પણ હાથમીએ તો નવું થાય છે. હા, નવું થાય છે તો વેદના તો નિરંતર છે ત્યાં. વેદનાનું પણ ઉલ્લંઘન કરીને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થઈ શકે છે. શું એ શક્તિની, શ્રદ્ધાની શક્તિ કેટલી પરિણમનમાં કામ કરી રહી છે એ દર્શાવે છે. એટલે મૃત્યુ વખતે વેદના ઘણી હોય, બીજો પુરુષાર્થ વિશેષ ન ચાલે તો પણ સ્વરૂપની અધિકતા શ્રદ્ધા જ્ઞાનમાં જે છે એ કાયમાં એમાં ફેર પડે. ચારિત્ર મોહમાં પણ પૂરેપૂરો ચારિત્ર મોહ નહીં, એમાં સ્વરૂપાચરણ ચારિત્ર જેટલું તો ચારિત્ર શ્રદ્ધા જ્ઞાનની સાથે હોય જ. પરિણતિ છે એ તો ચારિત્ર સહિતની જ પરિણતિ છે, અનંત ગુણની પરિણતિ છે. એમાં ચારિત્ર ગુણને કે જ્ઞાન ગુણને કે કોઈ ગુણને બાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વગુણાંશે સમ્યક્ત્વ હોવાથી પરિણતિમાં તો અનંત અનંત ગુણ છે, શ્રદ્ધાની સાથે સાથે શ્રદ્ધા પૂરેપૂરી છે એટલે એની અનંત શક્તિ કામ કરે છે. અને બીજામાંથી આંશિક પરિણમન છે શું, પણ બહારનું ચારિત્ર ચેષ્ટાથી દેખાય છે, જે બાહ્ય ચારિત્ર છે એ અસ્થિરતા છે, એ અસ્થિરતાની ચેષ્ટાથી દેખાય છે. એટલે સ્થૂળ એટલો એનો દેખાવ થાય છે કે બીજા એને જોઈ શકે છે કે અત્યારે વેદનાને રાડો પાડે છે, બૂમ પાડે છે, રડે છે, રડતા હોય, જ્ઞાની રડતા હોય. હા, એમ મને સંસારિક કાર્યમાં, સંસારના એના કુટુંબ પરિવારમાં કોઈનો દેહાંત થાય તો રડે. સંસારિક કારણસર પણ રડે જ્ઞાની, એવું કઈ વેદનાથી રડે, સંસારિક પ્રતિકૂળતામાં પણ રડે, આવું કોઈ ધ્યાન કોઈનો થયો હોય તો પણ રડે એવું કઈ નથી. પણ એથી કઈ ત્યાં એને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં અધિકતા આત્માની છૂટી ગઈ છે એવું વિચારવા યોગ્ય નથી. રામચંદ્રજી તો બહુ રડ્યા છે, સીતાજીનું હરણ થયું ત્યારે બહુ રડ્યા છે, લક્ષ્મણજીનું મરણ થયું ત્યારે પણ બહુ રડ્યા છે. સીતાજી સમ્યક દ્રષ્ટિ છે, રામચંદ્રજીના વિયોગમાં રડ્યા છે. એ જ્યારથી એને ઉપાડી ગયા ત્યારથી એને આંસુ સુકાના નથી એમ કહેવાય છે. તો સંયોગ છે કે સમ્યક દ્રષ્ટિને ખબર નથી કે હું તો અસંગ તત્વ છું, આ શરીર દેહ સ્ત્રી પર્યાય મારો પર્યાય નથી, મારું સ્વરૂપ નથી. છતાં એ પ્રકાર આવે છે બહારમાં તો પણ ત્યાં શ્રદ્ધા જ્ઞાનમાં પોતાની શુદ્ધાત્માની પ્રધાનતા અને અધિકતા છૂટતી નથી, એ એમ જ રહે છે. અંતર સુખ રસગટાગતિ એમાં સુખની પરિણતિ છે અને એ પ્રધાન પરિણતિ છે, મુખ્ય પરિણતિ છે. હા, મુખ્ય મુખ્ય પરિણતિ એ છે, પૂરું તો ગૌણ છે, એટલે અંતર સુખ રસગટાગટી કીધું છે. પરિણતિ છે એ મુખ્ય છે, બળ એનું છે, બહારમાં ઉપયોગ જાય એનું બળ નથી એમ છે ખરેખર. એટલે પરિણતિનો વિજય થાય છે, બળવાનનો વિજય થાય ને તો પરિણતિનો વિજય થાય છે. સાધક દશામાં આગળ વધે છે તેના તે ગુણ સ્થાનમાં પણ સાધક દશામાં આગળ વધે છે, પાછળ નથી જતા. કઈ થાય ને, આયુષ બહુ મોટા હોય છે, અનેક વાર થાય, કોઈ વખત નહીં, અનેક વાર થાય, બરાબર થાય. ગમે એવી વેદના હોય ને, પહેલો શુદ્ધો ઉપયોગ થયો સાતમી નારકીમાં એ થયો, એ સમ્યક દર્શન ના શુદ્ધો ઉપયોગ વગર સમ્યક દર્શન થાય ક્યાંથી? પહેલો વહેલો તો શુદ્ધો ઉપયોગ થાય ત્યારે જ સમ્યક દર્શન થાય. તો મિથ્યાત્વ દશામાં જે વેદના હતી એ વેદના ચાલુ જ રહી છે, એ વેદનાનું ઉલ્લંઘન કરીને શુદ્ધો ઉપયોગ આત્મા માંગ્યો છે. ખરેખર તો વેદના તો શરીરની જ પર્યાય છે, જેમ તીખાશ એ મરચાની પર્યાય છે, તીખાશ છે, તીખાપણું છે એ મરચાની પર્યાય છે. અને જ્ઞાનમાં તો માત્ર એનો પ્રતિભાસ આવે છે કે આ મરચું તીખું છે અને ગોળ ગીળો છે, લાગતું બાગતું કઈ નથી આત્માને. એમ વેદના ખરેખર આત્માને લાગતી નથી, વેદના જ્ઞાનમાં જણાય છે ભિન્ન રહીને એમ છે, એટલે એનું ઉલ્લંઘન થઈ શકે છે એમ છે. એટલે એ ટેવને જેમ વ્યસન છે એને કેવી રીતે માણસ છોડે છે, કે આસ્તે આસ્તે છોડે છે કે નહીં? એક સાથે ન છોડી શકે તો શું કરે છે? આસ્તે આસ્તે છોડે છે. એક માણસ દિવસમાં 50 બીડી પીતા હોય એ પહેલાં ક્યારેક ક્યારેક ઓછી કરી નાખે, શું કરે, એનો પીરિયડ વધારી નાખે. દર 5 મિનિટે પીતો એ 7-8-10 મિનિટે પીએ, 10 મિનિટે પીતો એ 12-15 મિનિટે પીએ, 15 મિનિટે પીતો એ 1/2 કલાકે પીએ, એટલે એની સંખ્યા ઘટી જાય. એ આસ્તે આસ્તે ઘટાડી શકાય છે. બહુ ભૂખ લાગતી હોય, બહુ ખોરાક ખાવામાં હોજરી ટેવાઈ ગયું હોય, એને બહુ ખાવા જોઈએ, સમજે કે આ ખોટું છે, મને આસ્તે આસ્તે ઘટાડે. આપણે 5 માંથી 4 રોટલી કરી નાખો, 8 માંથી 6 કરી નાખો. આહાર, નિંદ્રા બધું એને ઘટાડી શકાય છે, આહાર નિંદ્રાને પણ ક્રમશઃ ઘટાડી શકાય. એ તો પ્રયોગથી તો બધું સિદ્ધ થાય છે. અપને સે અપની પાત્રતા માલુમ હો જાતી હૈ, દૂસરા કહે ન કહે ઇસસે મતલબ નહીં હૈ. પોતાથી પોતાની પાત્રતાની ખબર પડી જાય છે, બીજા એને પાત્ર કહે કે બીજા એને પાત્ર ન કહે એથી એને મતલબ નથી કાંઈ, કે ભાઈ હું ફલાણા એને કેમ ગણે છે એની સાથે સંબંધ નથી. એને પોતાની પાત્રતાને પોતાને ખબર પડી જાય છે. એટલે કોઈના સર્ટિફિકેટને લઈને પાત્રતા છે એવું નથી. અને દ્રવ્ય પણ સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વતંત્ર હે ને, એટલે કોઈ પણ દ્રવ્ય તો સ્વતંત્ર છે. કોઈના કહેવાથી કોઈ દ્રવ્યનું પરિણમન થોડું એને આધીન ચાલે છે, એને કોઈના આધીન કોઈ નથી. અને જે જ્ઞાન મધ્યસ્થ છે એમાં તો જે હોય એ જણાવવાનું છે. જે જ્ઞાન મધ્યસ્થ છે એમાં તો જે હોય તે જણાવવાનું છે, એમાં આડોવડું તો જણાવવાનું નથી. એટલે જે જે જ્ઞાન સત્ય જ્ઞાન છે એ તો સામે જેવું સ્વરૂપ છે એવું સત્ય જાણશે, એટલે એને તો કાંઈ બીજું જાણવાનું આગુ પાછું થવાનો પ્રશ્ન નથી. પણ જે પક્ષમાં છે, મધ્યસ્થ નથી એને કોઈ પક્ષમાં છે, તો એ તો પક્ષવશ એનો અભિપ્રાય આપશે. એને જો એમ લાગે એનો પક્ષ છે તો એને સારો અભિપ્રાય આપશે, એના વિપક્ષમાં હશે તો એના માટે ખરાબ અભિપ્રાય આપશે. પણ એથી કોઈ કોઈના કહેવાથી કોઈ પાત્ર અપાત્ર થઈ જાય છે એવું કાંઈ નથી. અને જ્ઞાનીઓના જ્ઞાનમાં તો જેવું હોય તેવું જણાય છે, એને તો પક્ષ છે નહીં કોઈનો, પક્ષ વિપક્ષનો પ્રશ્ન જ્ઞાનીને તો હોતો નથી. દ્રવ સ્વતંત્ર હે ને, ઇસકો પરકી અપેક્ષા નહીં. શું એટલે? પોતે દ્રવ સ્વતંત્ર પરિણામ છે, એમાં પોતાને કોઈની અપેક્ષા રાખવાનું કારણ નથી કે મને ફલાણા ભાઈ સર્ટિફિકેટ આપે કે મને આમ જાણે તો કામ. સુગાનીજીનો વિષય તો બહુ પ્રસિદ્ધ છે, ગુરુદેવ જાણે તો સારું. તો કે ગુરુદેવ જાણે તો મને શું ફાયદો થાય? કે ગુરુદેવ જાણતા નહોતા તો અમારે ચર્ચા થયેલી કે આપના વિષયમાં ગુરુદેવ જાણે તો ગુરુદેવને પ્રમોદ થશે. માનો કે ગુરુદેવને જાણ લ્યા, મેરે આત્મા કો ક્યાં ફાયદા હોગા? કે એમના જાણવાથી મારા આત્મામાં ફાયદો થાય કે ન થાય? એ ન જાણે તો મારા આત્માને નુકસાન થાય તો કે ન થાય? ઠીક, કોઈની અપેક્ષા નથી, કોઈને પરની અપેક્ષા એમાં, ગુરુના અભિપ્રાયની અપેક્ષા નથી. ઠીક, એવી સ્વતંત્ર પરિણતિ. એટલું એમ નહીં, આપણે એમ નથી લેવું, પણ ગુરુદેવનો ઉપકાર તો છે. માનો છો તમે એમ? ઉપકારનો ઉપકાર વ્યક્ત કરવામાં શું વાંધો આવે છે? દલીલ કરેલી બધી શું? ઉપકારનો ઉપકાર વ્યક્ત કરવામાં આપને શું તકલીફ છે ને? શું વાંધો આવે? એ વાત ઠીક છે કે, પણ વાંધો એ છે કે કોઈ વાત નક્કી કરીને જવું, કોઈ વાત બના કે જાના ઓર કહેના વો મેરે સે નહીં હો સકતા હૈ. કે ઠીક, સરળતા જો એમની કૃત્રિમતા થઈ જાય છે ને. એક વાત ગોઠવીને કહેવી એ તો કૃત્રિમતા થઈ જાય છે. કે ગુરુ પાસે એમ કેમ કહેવાય? કે ગોઠવીને કેમ જવાય આપણે? કે સહેજે એવું નીકળી જાય વાત, જુદી વાત છે. એમનો ઉપકાર ગવાઈ જાય, સહેજે નીકળાઈ જાય, કોઈ પત્ર એને પાસે પહોંચી જાય, જુદી વાત છે. પણ પોતે કોઈ કૃત્રિમતા કરીને ન કરે. શું એટલી બધી સહજતા અને સરળતા છે? એ જાતની નિરપેક્ષતા, અપેક્ષા નથી કોઈની બીજાની અપેક્ષા, પોતાને માન સન્માનની જાણવાની જાણવાની પ્રસિદ્ધિ અપ્રસિદ્ધિની કોઈ અપેક્ષા જ્ઞાનીને હોતી નથી. કેમ? એ બધી કલ્પના છે, અજ્ઞાનીઓને એ બધી કલ્પના છે. મિત્ર ગુરુદેવ ઉઠીને એમ કે મારા વંદન એમને પહોંચશે? જો માન અપમાનની કલ્પના હોય તો એવી વાત ગોપી નાખે, જ્ઞાનમાં આવે એ ગોપી નાખે. માન અપમાનની કલ્પના છૂટી ગઈ હોય છે, બરાબર છે. એ કાળે એ વંદનને યોગ્ય છે, મારાથી વંદન થવાના છે, એ વખતે એ વંદનને યોગ્ય હોવાના છે, સ્વતંત્ર દ્રવ છે, આગળ જવાના છે. ઠીક,
હા.
લાલુભાઈ ને એમણે કહ્યું હતું, લાલુભાઈ કીધું તમે જાઓ ગુરુદેવ પાસે લખાવવા માટે, બધું લખીને આપ્યું એટલે એમ આમ જોઈ રહ્યા, સમજી ગયા કે ઓછું પડે છે. કહેવાય તો નહીં ગુરુદેવ ને કે આપણે આમ કેમ લખ્યો, ગુરુદેવ નો તો ઉપયોગ સૂક્ષ્મ હતો એટલે એ બોલ્યા નો આમ જોતા તો એમ જ ખબર પડી ગઈ. જુઓ અહીં તો જ્ઞાનમાં જેટલું આવે એટલું કહેવાય, ઓછું નહીં ને અદકું પણ નહીં. પ્રમાણ જ્ઞાન નો સ્વભાવ જ એવો છે, પ્રમાણ વિશેષ કરીને માપી લે છે, સારી રીતે ચોક્કસપણે માપી લે છે, એ માપ પ્રમાણે જેટલું માપ આવે એટલું કે એમાં વધારે ઘટાડીને ન કે, અત્યારે આટલું આવે છે, વધારે અમારા કઈ નો છે કઈ નહીં, એટલું એટલું નાખો. હા એટલું, હા પ્રમાણ માપે છે, માપે છે, યથાર્થ માપે છે, એટલું હોય એટલું મપાય એનું નામ પ્રમાણ છે. આગુ પાછું માપે ને તો એ પ્રમાણ રહી, આગુ પાછું માપે એ પ્રમાણ નથી રહેતું એમ છે એનો અર્થ. હા આગુ પાછું કરી જાય એ પ્રમાણ નથી રહેતું, શું એવું જ્ઞાન છે, બહુ મધ્યસ્થ ને બહુ સપ્રમાણ છે બધું માપવાનું. પછી જયારે આવ્યું ત્યારે જેવું આવ્યું એવું કીધું, નહીં પ્રમાણમાં શું છે, જયારે જેટલું જ્ઞાનમાં આવ્યું એટલું પ્રમાણ જ છે. હવે શું છે કે બીજા જીવ, બીજો જીવ જ્ઞાની કે અજ્ઞાની છે એ એના પરિચય વગર ખબર ન પડે, કાં તો પ્રત્યક્ષ પરિચય થવો જોઈએ અને કાં તો એની મુખવાણી રહી ગઈ હોય એનો પરિચય થવો પડે, એનો પરિચય થાય. શું એ આપણે 689માં આગળ નહોતું તે દિવસે જોયું, એમાં એ વાત લીધી છે કે કોઈ જ્ઞાની ચાલ્યા ગયા હોય અને એની મુખવાણી રહી ગઈ હોય, શું તો વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ હોય છે એ ઓળખી લે છે કે આ જ્ઞાની હતા, શું એમ જાણી શકે છે. એમાં એ છેલ્લો પેરેગ્રાફ છે, પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, 679 બોલો આપણે તે દિવસે વાંચ્યો હતો ને, જ્ઞાનીની અજ્ઞાનીની વાણીમાં શું ફેર પડે છે એ વિષય આગળ એમણે લીધો છે. શું કે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય, મુખવાણી એટલે શું કહેવું છે, ઓરિજિનલ વાણી રહી હોય, કુકે જીલેલી એમ નહીં, કેમ કે જીલે એમાં ટોન ફરી જાય કોઈ વાત, સંપાદિત થયેલી વાત જુદી છે, એટલે ચર્ચા લખવી જુદી વાત છે ને એમના પત્રો જુદી વાત છે એમ કહેવું છે. શું પત્રો છે એ ઓરિજિનલ એમને વાણી કહેવાય અને ચર્ચા છે બીજા એ જીલેલી વાણી કહેવાય, એ મુખવાણી ન કહેવાય. પદ પોતે રીચ્યું હોય તો પદ એમને એમ રહી જાય તો એ મુખવાણી કહેવાય, શું પણ બોલ્યા હોય તો એમને એમ કેમ બીજા જીલી ન શકે, અને પદ તો મોટે થઈ ગયું એટલે એમને એમ રહી જાય. તો પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ જ્ઞાની પુરુષ, આ વાણી જ્ઞાની પુરુષની છે, આ એટલે આ વાણીથી એમણે પકડ્યું છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાનીની જ્ઞાનીની વાણી વિશે આશય ભેદ હોય છે, રાત દિવસ જેટલો અંતર પડે છે એમને થોડો અંતર નથી પડતો. એ ઉપરાંત કહે છે કે આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાણી, આશયવાળી વાણી નીકળે છે, એટલે કોઈનું જોર દ્રષ્ટિનું બહુ હોય, ઘણો પુરુષાર્થ ચાલતો હોય તો એની વાણી એ પ્રમાણે નીકળે એમ કહે છે. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે, તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગોચર થઈ જાય છે, દ્રષ્ટિગત થાય છે, અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે, એનો પુરુષાર્થ ઘણો છે, આટલા ભાવમાં જ છે, તારતમ્ય પકડી શકે છે. પત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે, એટલે જ્ઞાની પણ હોય અને બોધબીજ સહિતનો વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ મુમુક્ષુ હોય તો પણ આટલું માપી લે. શું જ્ઞાની તો માપે કે આનો પુરુષાર્થ ઘણો છે, પણ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધબીજ સહિત પુરુષ હોય એટલે એને સ્વભાવનું ઓળખાણ થઈ ગયું હોય. સત્પુરુષ સ્વરૂપ, હે, સ્વરૂપ નિશ્ચય વાળા અથવા જ્ઞાનીને ઓળખી શકે એવા એને બોધબીજ કીધું છે. હા, પહેલું અથવા બીજું કોઈ પણ ચાલે. શું એવો પુરુષ શબ્દના અર્થમાં લિખ્યો છે, એવા પુરુષને વર્તમાન જ્ઞાની પુરુષ એવો શબ્દ લિખ્યો છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા જો સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. માટે દરેકને એ જ્ઞાની સમજાઈ જાય છે અને ઓળખાઈ જાય છે, એવું સર્વજીવને એ વાત સુલભ નથી. ઉપર કહી દઉં ને કે જગન્યને મધ્યમ સુધી ખબર નથી પડતી, ઉત્કૃષ્ટ દશાવાળા મુમુક્ષુને જ ખબર પડે છે. 254માં પણ એમણે એ લીધું છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખેલી હશે, 254માં એમણે લીધું છે. જ્ઞાની કો આંશિક શુદ્ધતા કા ધ્યેય નહીં હૈ. જ્ઞાનીને આંશિક શુદ્ધતા નું ધ્યેય તો ન હોય. શું કેમ કે મુનિ દશા છે તો આંશિક શુદ્ધતા છે, તો કે એ ધ્યેય ન હોય જ્ઞાનીને. ઉત્તર કે આંશિક શુદ્ધતા કે અપૂર્ણ શુદ્ધતા કા ભી જ્ઞાની કો ધ્યાન નહીં હૈ, ત્યાં ધ્યાન શબ્દ હોય, કેમ કે હું અહીંયા આશ્રય લેવો છે, ધ્યાન શબ્દ લીધો છે, કેમ કે ત્યાં આશ્રય લેવો છે. ધ્યાન તો ત્રિકાળીનું હોય, પૂર્ણ શુદ્ધતા પર્યાયનું ધ્યાન ન હોય. એટલે પૂર્ણ શુદ્ધિનું ધ્યાન નથી, ધ્યાન તો પૂર્ણ શુદ્ધિનું નથી, ધ્યાન તો મેં તો ત્રિકાળી શુદ્ધ હું, ધ્યાન તો શુદ્ધ સ્વરૂપનું ત્રિકાળી સ્વરૂપનું જ હોય, કોઈ અવસ્થાનું ધ્યાન હોઈ શકે. બહુ વિચક્ષણ હતા, ઉપયોગ બહુ સૂક્ષ્મ થઈ ગયો હતો. હું સાધના ઘણી કરી હતી ને, ઉપયોગ બહુ સૂક્ષ્મ હતા. અમુક વાત તો વિચારી ન હોય. જે પેલો પ્રશ્ન પૂછ્યો હતો કે મુમુક્ષુ ઉત્કૃષ્ટ મુમુક્ષુ સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતના ભેદ જ્ઞાનમાં અને સમ્યક દર્શન પછીના ભેદ જ્ઞાનમાં તો લગભગ સરખા પણ હોય છે, ફેર શું? ક્યાંથી કહી દઉં, કઈ વિચાર્યું ન હોય, માં જોઈ લે અંદર. કોઈ પ્રશ્ન આવે તો અંદર માં મેળવી લઈએ, બસ મેળવીને જવાબ આપી દઈએ. એટલે કે જરૂર નથી કે પેલું વાંચ્યું હોય, પેલું વિચાર્યું હોય એ જ ઉત્તર આપી શકે, એવું જરૂરી નથી જ્ઞાનીને. શું કોઈ પણ પ્રશ્ન સામે આવે, એમનો આત્મવિશ્વાસ એવો હોય છે કે એ મૂંઝાય નહીં. વિદ્વાન છે ને એ મૂંઝાય, ભાઈ કોઈ એવો પ્રશ્ન સામે આવી ચડશે તો આપણે એનો ઉત્તર નહીં આપી શકીએ તો આપણી ઇજ્જતનો સવાલ થઈ જશે. એ નિશંક નો હોય, વિદ્વાન છે એ અનુભવ થયા પહેલા નિશંક નો હોય, એને ક્યાંક થોથવાય પણ જાય, ગડબડ થઈ પણ જાય, આડુંવડું પણ બોલાઈ જાય, ગપ્પું પણ મારી દે, હું આવડતું હોય કે આને ક્યાં ખબર છે, આપણે દઈ દઈએ જવાબ એમ દઈ દઈએ. જ્ઞાની છે એ નિશંક હોય છે, કેમ કે એમને સ્વરૂપ દર્શન ચોખ્ખું છે. આમે વસ્તુ જ્ઞાનમાં દેખાય છે કે વસ્તુ આવી છે, એ વસ્તુને પ્રાપ્ત કરવાનું પરિણમન પણ અનુભવ ગોચરપણે વ્યક્તપણે પ્રગટપણે ચાલી રહ્યું છે. એટલે પ્રયોજનભૂત વિષયમાં તો એમને સ્વરૂપ દર્શન એવું ચોખ્ખું છે કે ગમે એ ખૂણેથી પ્રશ્ન આવે એને કઈ જરૂર નથી કે આવા પ્રશ્નનો ઉત્તર કેમ આપવો એ વિચારી રાખવાની જરૂર નથી. એ વખતે જો અંદર અવલોકન કરી લઈએ કે આમ હોય કે આમ હોય, તો એ કોઈ વિદ્વાન શાસ્ત્રની વાત કરતા ભૂલો હોય તો તરત એમને ખબર પડી જાય. એમનું હોય કે તો કે શાસ્ત્રમાં છે કે નવો શાસ્ત્ર શું. વિમલચંદજીને તો બહુ જ ઉઘાડ હતો ને. પછી એક જગ્યાએ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી એવો અર્થ કાઢતા હતા પોતાના અભિપ્રાય પ્રમાણે, તોડરમલજી આમ કે છે શું, એ તો પર્યાય છે, એનો દ્રષ્ટિનો વિષય લેતા હતા ને. હા લાવો કે અહીંયા ક્યાં આમ કે છે કે તમે કહો છો એમાં એને જ કહેવા માંગતા પણ ટોડરમલજી કે એવું. એટલે કોઈ પછી જ્ઞાનીના નામે વાત કરી લઈએ કોઈ ફલાણા શાસ્ત્રમાં આમ વાત કરી છે, પોતાના અનુભવ સાથે મેળ ના ખાતી હોય તો કેમ હોવું ન જોઈએ કે લાવો શાસ્ત્ર લાવો જોઈએ આપ. તમે તમારા અભિપ્રાય પ્રમાણે આ ઘડી નાખી છે વાત, ત્યાં એમ નથી કહેવા માંગતા, પણ તમારો અભિપ્રાય આમ છે એટલે તમારા અભિપ્રાય પ્રમાણે તમે સમજ્યા છો એ વાતને, પણ ત્યાં તો આમ કહેવા માંગે છે. એટલું બધું ચોખ્ખું હોય અધૂરું તો ઘણા માં છે. પોતાના અભિપ્રાય પ્રમાણે કોક અડધી વાત આવે ને ત્યાં પછી આગળ પાછળ વાંચે નહીં ને સ્વાર થઈ જાય. હા જો આપણે કઈ પ્રમાણે આવે છે એવું અમારે થયું હતું એક વાર. ગુરુદેવ નો વિરોધ કરતા હતા ઉત્તર ગુજરાત વાળા કોટડિયા તમારા મિત્ર કપિલ કોટડિયા. મંદિર નતું ભોગા દરવાજે વાંચન ત્યાં મંડામાં આવ્યા હતા. પછી ઘરે આવ્યા ના વાંચન પછી ત્યાં જ બેઠા હતા. કે મારે પ્રશ્ન છે સમયસાર માંથી બેઠા કાઢી મને જો આમાં શું કે છે. તમે બધા વાત કરો છો એ સમયસાર કે છે કે સમયસાર બીજું કે છે. એટલે એને આગળ ને પાછળ ને બે ગાથા વંચાવી. હવે કહો જો સમયસાર શું કે છે. કામ કર્યું શું તમે કહો છો એમ જ કે છે. તારે વચ્ચેથી વાત પકડી દીધી એવી અંદરથી એવું કેમ ચાલે. તમારા અભિપ્રાયની વાત જરાક બંધ બેસતી આવે એટલે સ્વાર થઈ જવું એમ હોય. આગળ પાછળ વાંચીને કઈ શું કહેવા માંગે છે કોઈ માણસ નિરૂપણ કરે. છેલ્લે એમ કે આ બધું નિરૂપણ જે છે એની સાથે મારો અભિપ્રાય સંમત થતો નથી તો બધું ઉડાડ્યું કે નહીં. ગ્વાલિયર માંથી હતો એક ભાઈ શ્રીમદજીનો અધૂરો પત્ર લઈને આવ્યા હતા. એમાં ઓલું બધું લખ્યું છે આ લોકો વચમાં ચોપાનિયામાં નાખ્યું હતું એ મનસુખભાઈ એમણે. એમ કે એને કેવળ જ્ઞાની હોય એને એમ કે આમ આ પ્રમાણે આહાર હોય નિહાર હોય ને ફલાણું હોય ને એવું કઈ નાખ્યું છે શ્વેતાંબર પ્રમાણે. હે અપૂર્ણ પત્ર છે એવો શ્રીમદ મામો આવે છે. ભાઈ આ અપૂર્ણ પત્ર છે આનો આધાર કોઈ દિવસ લેવાય નહીં. છેલ્લી લીટીમાં અહીં એમ લખે કે આ બધું યથાર્થ નથી તો એનો શું અર્થ થઈ ગયો પછી. કોઈ દિવસ અધૂરા પત્રો ઉપર એનો અભિપ્રાય એમ છે એમ બંધાય નહીં. કેમ કે કોઈ માણસ છેલ્લે એ વાતને મીંડું વાળવા માંગતા હોય એને કેમ ખબર પડે. એ કેવળ જ્ઞાનને નહોતા સમજી શકાય એમ તમે માનો છો. જેને સ્વાનુભાવ થાય એને મોક્ષ તત્વને કેવળ જ્ઞાનને મને દશા કેવી હોય ન સમજાય એમ તમે માનો છો તો અપૂર્વ અવસર વાંચી લ્યો. એને સમજાણું છે કે નથી સમજાણું. બધા ગુણ સ્થાન લીધા છે એમણે. ચૌદે ગુણ સ્થાન ને સિદ્ધ દશા સુધીની વાત લીધી છે. પછી અહીંયા ક્યાંથી ભૂલાવાની હતી. કોઈની અધૂરી વાત પકડીને આ તો એના જેવું છે કે પડીશ તો મરીશ. પડીશ લીધું નહીં અને મરીશ પકડ્યું. મરવાનું કયો છે ભાઈ. પણ મરવાનું નથી કહેતા બચાવવાનું કહીએ છે. પડીશ તો મરીશ. ઓલું પડીશ લીધું નહીં મરીશ લીધું. અમને તમે મરવાનું કહો છો, ભાઈ મરવાનું નથી કહેતા, તમને જીવાડવાનું કહીએ છીએ, મોટી વાત તમે સમજો છો, એવું કરે છે. आचार्य देव ने नियम सार में कहा है कि भाई केवल ज्ञानादिक पर्याय भी परद्रव्य है, पर भाव है, ही है, तब तुम सूक्ष्म ज्ञान में तो रुको ही मत. जारे क्षायिक केवल ज्ञान पण परद्रव्य ने प्रभाव कहिए छे તો થોડોક ઉઘાડ થયો, એમાં આટલું બધું અહંપણું ક્યાંથી આવ્યું તને કહે છે? અને ઉદય ભાવ તમે ક્યાંથી લીધો પાછું? જયારે ક્ષાયિક ભાવને પરદ્રવ્ય કીધો તો તું તો ઉદયને છોડી શકતો નથી. ઉદયમાં એટલો બધો પકડાયેલો જીવ છે કે ઉદયને ગૌણ કરી શકતો નથી. તો અહીંયા તો કહે છે કે કેવો ક્ષાયિક પર્યાય પણ પરદ્રવ્યને પ્રભાવ છે, એટલું એને ગૌણ કરવાનું છે. થઈ નથી તો એનાથી તો તારે ભિન્નપણું કરવાનું કે એપણું કરવાનું ક્યાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે? અત્યારે વર્તમાન પ્રયોગમાં શું અભિપ્રાયમાં તો બરોબર થઈ જવું જોઈએ, પણ પ્રયોગમાં એ વાત નથી આવતી, કેમ કે એ ભાવિ પર્યાય છે. અને જયારે કેવળ જ્ઞાન પર્યાય થાય છે ત્યારે ભેદ જ્ઞાન કરવાનો પ્રોસેસ રહેતો નથી. ભેદ જ્ઞાન પૂરું થયા પછી કેવળ જ્ઞાન થાય. તો પછી આચાર્ય મહારાજે તો લખ્યું તો કે એ અભિપ્રાય ઘડવા માટે લખ્યું છે, એક વાત. બીજું એનું તાત્પર્ય એવું છે કે જો અભિપ્રાયમાં કેવળ જ્ઞાનાદિ પર્યાયને ગૌણ કરવાની હોય તો અત્યારે ઉદય ભાવને મુખ્ય કરીને તું દુઃખી થાય છે એનું હું? એને તો અત્યંતમાં અત્યંત ગૌણ થવો જોઈએ, એનો અર્થ એ નીકળે છે. એનું તાત્પર્ય એ નીકળે છે કે ઉદય ભાવનો તો કોઈ ક્લાસ જ નથી અભિપ્રાયમાં, એ તો વર્તમાન પ્રયોગમાં છે, તારે એને ગૌણ કરી નાખવું જોઈએ. કેટલીક વાત વર્તમાન પ્રયોગ અપેક્ષાએ છે અને કેટલીક વાત અભિપ્રાય અપેક્ષાએ છે, એ બે જો જુદી ન પાડે તો એ લોચા ઉભા થાય, ગોટાળા ઉભા થાય એમાંથી. શું આચાર્યોએ સમ્યક દ્રષ્ટિને વંદન કર્યા છે, આચાર્યોએ પણ સમ્યક દ્રષ્ટિને વંદન કર્યું. વંદામહે તમ વયમ, આમાં નિયમ સાર વંદન ચાર છે. સમય દ્રષ્ટિને કેમ વંદન કરે? ભાઈ પ્રશ્ન પૂછો તો આપણે સુરેન્દ્રનગર માં રમણી ભાઈ આવ્યા ને, પ્રશ્ન પૂછો તો હિમાંચલ માં આવ્યા. આચાર્ય છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે, સાધુ દીક્ષિત થયેલા નવ દીક્ષિત એમના શિષ્ય છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને. હવે આશ્રમ ની અંદર આચાર્ય મહારાજ પધારે ત્યારે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા સાધુ ઉભા થઈ જાય, વંદનાદી કરે અને વિનય કરે. પણ આચાર્ય મહારાજ બિરાજમાન હોય ને સાધુ ચાલ્યા આવે આવતા હોય એમના શિષ્ય છઠ્ઠા સાત, તો આચાર્ય મહારાજ ઉભા થઈને કઈ વંદનાદી કરે ને? તો કે ન કરે. કે તો પછી ગણધર દેવ નમો લોહે સૌ શ્રાવણમ તો કરે છે કે? પ્રશ્ન એ કહી દેતો ગણધરદેવ એટલે આચાર્ય શિરોમણી, સૌથી મોટા આચાર્ય ગણધરદેવ કહેવાય, આચાર્યોમાં પણ શિરોમણી છે. અને એ પણ નમસ્કાર મંત્ર બોલે છે, નમો લોહે ત્રિકાળવર્તી સૌ શ્રાવણમ, છે એને તો વંદન કરું છું, થઈ ગયા એને તો વંદન કરું છું, પણ હવે પછી થવાના છે એને વંદન કરું છું. ઠીક, હજી તો ચોથા ગુણસ્થાનમાં હોય કે પહેલા ગુણસ્થાનમાં હોય, ઠીક, અભિપ્રાય અપેક્ષા એવા છે. વ્યવહાર ચાલતા વ્યવહાર અપેક્ષા એ નથી, એવો વ્યવહાર ન કરે. ભલે સમ્યક દ્રષ્ટિને વંદન કર્યા હોય તો પણ સાધુ વંદન નમસ્કાર ન કરે, સમ્યક દ્રષ્ટિને વંદન નમસ્કાર ન કરે. સમ્યક દ્રષ્ટિ સાધુને વંદન નમસ્કાર કરે, પણ સાધુ સમ્યક દ્રષ્ટિને ન કરે. પણ લખ્યું છે તો કે એ અભિપ્રાયનો વિષય છે. એવું જ્યાં જ્યાં ફેર પડતો હોય ત્યાં જવું પડે, નહીતર સમાધાન કેવી રીતે થાય? નહીતર સમાધાન નહીં થાય. કેમ કે ત્યાં આત્માની જાત છે, ત્યાં સાધના છે, માર્ગ છે, અને માર્ગ પ્રત્યે એમનો વિનય છે, માર્ગ પ્રત્યે એમની ભક્તિ છે, એટલે એને માર્ગ ભક્તિ કહેવામાં આવે છે. શ્રીમદજી લીધા છે ને શબ્દો બધા, માર્ગ ભક્તિ છે, પ્રેમ ભક્તિ છે, રહસ્ય ભક્તિ છે, શું બધા ભક્તિના ભેદ લીધા છે આપણે. સુભાગભાઈ માટે એમ લખ્યું, શ્રી સુભાગ પ્રેમ ભક્તિમાં ઝૂલે છે. શું એટલે? એમણે શ્રીમદજીને જોયા ને એટલો બધો પ્રેમ થઈ ગયો, એટલો બધો પ્રેમ આવ્યો એમને. આત્મા ત્યાં ચોંટેલો રહ્યો, પછી ઉખડતો જ નહોતો. શું એમને શ્રીમદજી નું લક્ષ નહોતું ખસતું. દેહાંત કાળ આવ્યો તો એમને બોલાવ્યો, દર્શન કર્યો, તમારા દર્શન કરવા છે, દર્શન માટે પધારો, હું આવી શકું, મારે સ્વાસ્થ્ય એવું છે આવી શકું એમ છું. પથારી વર્ષ થઈ ગયા હતા એ સ્વરૂપ ના ચિંતનમાં નહોતા જતા. જુઓ, જયારે પથારી વર્ષ થયા એમને ખ્યાલ આવ્યો કે હવે શરીર નહીં ટકે, આ મંદવાડમાંથી ઉભો થઈને હાજો થઈને હવે હું કઈ કરી શકવાનો નથી, આ છેલ્લો મંદવાડ છે, તો એ શ્રીમદજીને બોલાવતા હતા. પણ એ સ્વરૂપનું ચિંતન ને એ બાજુની કોઈ વાત નથી મળતી. જુઓ, અને એમાંથી પામી ગયા છે. એમાં એમણે આત્મા જોયો છે, જોવાની ખૂબી છે એમાં. એમણે સત્પુરુષમાં આત્મા જોયો છે. સત્પુરુષમાં સત્પુરુષના દર્શન કરવાને બદલે આત્માના દર્શન કરતા નથી, એવી વાત છે. આત્મદર્શનની ઝંખના હતી, એમાંથી આત્મા પામી ગયા છે. કેવા કેવા પ્રકાર બને છે પરિણામના, બધા જુદા જુદા કેસ તપાસવા જેવા છે. એમાંથી શીખવાનું મળે એવું છે કે આમાં કેવી રીતે આ સાધના બાજુ વળી જાય છે. જ્યાં તક પરિણામ કા લક્ષ્ય રહેતા હૈ, આ બહુ સરસ બોલ છે. જ્યાં તક પરિણામ કા લક્ષ્ય રહેતા હૈ વહાં તક મેં પુરુષાર્થ કરું અંતર મેં વળું એસા કર્તૃત્વ કા પરિણામ ને કરવાનો બોજા રહા હી કરતા હૈ. इसलिए तो कहता हूं कि भाई तू परिणाम मात्र का लक्ष्य छोड़, विकल्प निर्विकल्प सभी पर्यायों का लक्ष्य छोड़, अनुभव हुआ नहीं हुआ वह भी मत देख. आप कह भजन उठा वो पड़ी लिए हम कैसे सो हम स्पष्टीकरण आई कुछ है. આ બધા નવામાં થોડા સ્પષ્ટીકરણ આપ્યા છે, જૂના આટલા સ્પષ્ટીકરણ નથી નવામાં વધારે આપ્યા છે. મુમુક્ષુ જીવ કો તત્વ વિચાર ચલતા હૈ. શું મુમુક્ષુ ને શું ચાલે છે? તત્વજ્ઞાન નો તત્વ સંબંધી નો વિચાર ચાલે છે. ઉસમે જબ તક ઉક્ત પ્રકાર કે પરિણામ આતે હૈ તબ તક ઉસકો વૈસે પરિણામો પર વજન ઓર જોર જાતા હૈ. ત્યાં એને પરિણામના લક્ષ્યે પરિણામનો વિચાર આવે છે કે મારે નિર્વિકલ્પ થવું છે, મારે અનુભવ કરવો છે. શું ત્યારે એનું પરિણામો ઉપર વજન અને જોર ચાલ્યું જાય છે. તો જીસ માત્રા મેં પુરુષાર્થ સામાન્ય સ્વરૂપ કે પ્રતિ હોના ચાહીએ વો ઉત્પન્ન નહીં હો પાતા હૈ. તો એને સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ જે ઉત્પન્ન થવો જોઈએ એ ન થાય. ભલે એની ભાવના સારી છે, અનુભવની ભાવના છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, પણ જો જોર એના ઉપર જાય તો એને સ્વભાવ તરફનો પુરુષાર્થ જે કરવો હોય એ પણ ન થાય. શું અતેવ તત્વ વિચારક મુમુક્ષુ કો તદ વિષયક અત્યંત સાવધાની આવશ્યક હે. એટલે આ બાબતમાં મુમુક્ષુ જીવે એવી સાવધાની રાખવી ઘટે છે કે હું પુરુષાર્થ કરું, અંતરમાં વળું, અનુભવ કરું, એમ પરિણામ ઉપર જોર નહીં જવું જોઈએ. ત્રિકાળીને લક્ષમાં લઈને હું આવો છું એમ ત્રિકાળી ઉપર જોર જાય તો એ જોરમાં પરિણામ વળી જશે અંદરમાં, એમ કેવું છે. જેમ કે 15મી ગાથામાં વિધિનો વિષય ચાલ્યો, તો સામાન્યનો આવિર્ભાવ કરવો, વિશેષનો તિરોભાવ કરવો, એમ પરિણામ ઉપર જોર જાય તો નહીં થાય આવિર્ભાવ, પણ સ્વરૂપના લક્ષ્ય થઈ જશે. એટલે એ વાત લીધી હતી કે આમાં સ્વરૂપ લક્ષ્ય આવિર્ભાવ થાય છે એ વાત અધ્યાર છે. શું સ્વરૂપ લક્ષવાળી વાત અહીંયા અધ્યાર છે કે સ્વરૂપના લક્ષ્ય પરિણમન સહજ થાય, પર્યાયના લક્ષ્ય પરિણામ સહજ ન થાય, એમાં કર્તૃત્વ ઊભું થાય, કર્તૃત્વનો બોજો આવે અને એમાં પુરુષાર્થનું જે ઉત્થાન આવવું જોઈએ એ પુરુષાર્થનો ઉપાડ ન આવી શકે, એમ કહેવું છે. એટલે એ રીતે બહુ સારું માર્ગદર્શન આ 479મા એમણે આપ્યું છે. પર્યાયની ભાવના થવી એક વાત છે, પર્યાય લક્ષ્ય પર્યાયની ભાવના થવી તે બીજી વાત છે, અને સ્વરૂપ લક્ષ્ય પર્યાયની ભાવના થવી તે બીજી વાત છે. આ લક્ષ તો કા પર્યાયનું હોય ને કા દ્રવ્યનું હોય. દ્રવ્યના લક્ષ્ય જો પર્યાયની ભાવના ન થાય તો બહુ ધ્યાન રાખવાનું છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં પણ એને ખોજ સ્વરૂપની રહેવી જોઈએ, લક્ષ ન થયું હોય તો શોધ રહેવી જોઈએ, જિજ્ઞાસા રહેવી જોઈએ, અને સ્વરૂપને શોધવા માટેનો એનો ભાવના સહિતનો પ્રયત્ન હોવો જોઈએ. હા, જો સાચી ભાવના હોય તો ભૂલ ન થાય, અને સાચી ભાવના ન હોય ને ઉપર ઉપરની ભાવના હોય તો આવી ભૂલ થઈ જાય કે જોર એનું પર્યાય ઉપર ચાલ્યું જાય, આમ છે. ભાવના ભાવનામાં ફેર છે. ખરી ભાવના હોય તો ભૂલ નીકળી જાય, ભૂલ થતી હોય તોય નીકળી જાય. કેમ કે ભૂલ તો મોક્ષ અવસ્થામાં ભૂલ થવાની સંભાવના છે, પણ જો ખરી ભાવના હોય તો ભૂલ છૂટી જાય છે, અને ખરી ભાવના ન હોય તો એવી ભૂલ થઈ જાય છે અને પોતાને ખબર પડતી નથી કે આમાં પર્યાય દ્રષ્ટિ દ્રઢ થઈ જાય છે, એને ખબર ન પડે. મારે તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે ને, મારી ભાવનામાં કંઈ સંસારની ભાવના થોડી છે હવે, કે મારે સંસારની અનુકૂળતાઓ વધારવી છે, મારે સંપત્તિ વધારવી છે, એવું જ કાંઈ છે નહીં. મારે તો આત્મ પ્રાપ્તિની અને સ્વરૂપની ભાવના છે, સ્વરૂપ પ્રાપ્ત થાવ, મને અનુભવ થાવ, મને સમ્યક દર્શન થાવ, આ મારી ભાવના છે. એમાં ખોટું શું છે? ખોટું એ છે કે એનું કર્તૃત્વ ઊભું થાય છે એ ખોટું છે, એમાં જે કૃત્રિમતા ઉત્પન્ન થાય છે એ ખોટી છે. સ્વરૂપના લક્ષ્ય, સ્વરૂપના આશ્રયે સહજ થાય તો તે સાચું છે, એમ ભાવનાની યથાર્થતા છે. ત્યાં કહેવાય ભાવના, પણ એમાં યથાર્થતા શું અને અયથાર્થતા શું, આ બે વાત સમજવી જોઈએ. મિત્ર, અવળી હવળી લાઈન થઈ જાય એમાંથી. શું કોઈ પણ વિષય સામે આવે, મુમુક્ષુ જીવે યથાર્થતા શું અને અયથાર્થતા શું એ વાત જો એની સમજમાં ન હોય તો યથાર્થતામાં ચાલીને વિપરીત લાઈને ચડી જાય તો એને ખબર ન પડે. એટલે સ્વાધ્યાય દરમિયાન પણ પ્રશ્ન એ ઉઠાવવો જોઈએ કે આનો આ અર્થ તો બરાબર છે, પણ આવો અર્થ કરતા યથાર્થતા પણ થાય ને અયથાર્થતા થાય તો એ કેવી રીતે, આ ચર્ચા કાઢવી જોઈએ. લ્યો, ઠીક. શાસ્ત્રના કથન અનુસાર અર્થ કરીએ એટલે સાચું એમ નથી. શું એમાં બે ભેદ પડે, એક યથાર્થ ને એક અયથાર્થ. તો યથાર્થ એટલે શું ને અયથાર્થ એટલે શું એ દરેક પડખે પોતાને દ્રષ્ટિકોણ ચોખ્ખો હોય તો યથાર્થતામાં ન જાય, નહીતર યથાર્થ અયથાર્થતામાં ચાલ્યો જાય. અર્થઘટન સાચું હોય ને અયથાર્થતામાં ચાલ્યો જાય. કાલે આપણે બપોરે ચર્ચા થઈ એમ જ્ઞાનચંદજી નિર્ણયનો વિષય પૂછ્યો તો ના પાડી, એની સમજણ બરાબર હતી પણ યથાર્થતા નહોતી, માટે ના પાડતા હતા. એવું બને છે. એ વિષય માત્ર શાસ્ત્રને સમજવા જેટલો છીછરો વિષય નથી. એથી ઊંડે જઈને એમાં યથાર્થતા શું ને અયથાર્થતા શું એ બધું સમજવામાં આવવું જોઈએ.
જય વિદ્યાર્થી કંવા.